शुद्धात्मने नमः नमो अरिहन्ताय नमो सिद्धाय नमो
चिंतामणि नामक जो शास्त्र है उसका पृष्ठ क्रमांक 53 गाथा नंबर 39 पर हम आए हैं। देखिए यहां तो बात यह चल रही है शुद्ध भाव अधिकार अपना जो है उस शुद्ध भाव अधिकार में जो पर्याय जो है वह शुद्ध भाव में नहीं आते। जैसा आत्मा का शुद्ध स्वभाव है त्रिकाली जो उसका स्वभाव है जिसे हम न्यायक भाव कहते हैं जिसे हम परम परिणामिक भाव भी कहते हैं ध्रुव स्वभाव भी कहते हैं, ऐसा जो कोई आत्मा का जो स्वभाव है उसमें कोई प्रकार की पर्याय नहीं है। विकारी पर्याय तो है ही नहीं अविकारी पर्याय भी नहीं है। जैसा हमने पहले देखा था कि सात तत्वों में जो पर्याय रूप जो सात तत्व है वो सात तत्व यह स्वभाव भाव में नहीं है। ये तो हमने 38 नंबर की गाथा में देखा था। अब 39 नंबर में कहते हैं कि इस आत्मा में जो शुद्ध स्वभावी आत्मा है उसमें विभाव स्वभाव स्थान नहीं, विभाव स्थान नहीं है। फिर कहते हैं कि उसमें एक मिनट इसमें लिखा है देखो मैं भूल गया, विभाव स्थान नहीं मानापमान भावना स्थानों नहीं અને હર્ષ ભાવના સ્થાનો નથી અને અહર્ષ ભાવના સ્થાનો નથી, યાને એ સારી પર્યાયાત્મક બાતે હૈ વો આત્મા મે નહીં હૈ યહી બાત ચલ રહી અપની। તો કલ તો એક બોલ હો ગયા આપને કે ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિ કાય ને, યહાં તક બાત અપની હુઈ થી। અભી દૂસરા નંબર કા જો પોઈન્ટ હૈ પેજ નંબર 53 પર યહાં કહે રહે હૈ હવે કહે છે શુદ્ધ જીવાસ્તિકાય ને, ઉપર જીવાસ્તિકાય શબ્દ આવ્યો છે ને એટલે બીજા બધા બોલમાં પણ તે શબ્દ લઈ લીધો છે, તો શુદ્ધ અધિક જીવ અધિક અસ્થિ અધિક કાય ઇઝ ઇક્વલ ટુ પવિત્ર અધિક ભગવાન આત્મા અધિક હોવાવાળો અધિક અસંખ્ય પ્રદેશી, એટલે અસંખ્ય પ્રદેશી હોવાવાળા એવા પવિત્ર ભગવાન આત્માને પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ દ્વેષનો અભાવ હોવાથી। દેખો અભી ક્યા બાત બતા રહે હૈ, યહાં યહ સમજા રહે હૈ કે જો મોહ રાગ દ્વેષ જો ભાવ હૈ વે પ્રશસ્ત ભી હૈ ઓર અપ્રશસ્ત ભી હૈ। ख्याल में मोह जो है वह भी प्रशस्त अप्रशस्त गिना है और राग द्वेष है वह भी प्रशस्त अप्रशस्त गिना है। तो ये सारे जो कोई है कि प्रशस्त के अप्रशस्त समस्त समस्त में अभी कौन सा बाकी रहा, कोई नहीं, तो ये से प्रशस्त के अप्रशस्त समस्त मोह राग द्वेष नो अभाव हुआ थी, ये ऐसा होने के कारण तेने शुभ राग नथी। तेने एटले कोने हरीश भाई? हाँ, कोना? भगवान ना, मारा पोता आत्मा, मारो स्वभाव भगवान ना आत्मा जेवो छे, एमनो जेवो आत्मा स्वभाव छे, जे जे स्वभावी छे तेवो हूँ पोते छू। ते कहे छे अभी देखिए, ये तो वास्तव में मोह चारित्र मोह में विशेष रूप से आएगा। हाँ, यानी जो मिथ्यात्व है उसमें प्रशस्त मिथ्यात्व और प्रशस्त मिथ्यात्व है। अभी बहुत ही खींचातानी करे तो जिसके गृहित मिथ्यात्व भी है और अगृहित मिथ्यात्व भी है तो हम उसको एक अपेक्षा से, और जिसको अभी अगृहित है तो उसके जल्दी सम्यक होने के चांसेस है, चांसेस है। जिसको ग्रहित है उसको तो नील, इस अपेक्षा से लो तो, लेकिन उसमें नहीं लेना तो अच्छा है। चारित्र मोह को लगाइए। हाँ बिल्कुल, क्या कह रहे देखो, तेने शुभ राग नथी, अशुभ राग नथी ने मोह पन नथी, तेथी मान अपमान ना हेतु भूत कर्मोदय ना स्थानो नथी। मान अपमान ना हेतुभूत स्थान नथी। बार मां लोको अभिनंदन पत्र आपे, मोटो कहे वगैरे, एवी अनेक प्रकार ने अनुकूलता होए तो तेने ओ हो थई जाए। जे मान छे अने जो लोको अपमान करी नाखे तो प्रतिकूलता लागे। आवा जे मान अपमान थाय छे ते अहीं कहे छे के वस्तु मान नथी। कोना मान ने कोना अपमान, तो मान अपमानो हेतु जे कर्मनो उदय छे तेना भेदो वस्तु मान नथी। अभी ऊपर लिखा ना, मान अपमान नहीं है तो, मान अपमान नहीं है तो यहां मान अपमान के कारण जो हेतुभूत ऐसे जो कर्म है वो त्रिकाली आत्मा में नहीं है, ऐसा समझा रहे
हैं। हाँ। पर्याय में मान अपमान है परंतु वो त्रिकाली ध्रुव वस्तु में नहीं, ऐसा यहाँ कहना चाहते हैं। लिखे ना नीचे से तीसरी लाइन, मान अपमान थाय छे ते वस्तु में नथी। जे नथी थता तेनी वात नथी, जे थाय छे अने थाय छे तेमा कर्मनो उदय निमित्त छे, तो कर्मनो उदय पण त्रिकाली स्वभावमां नथी अने तेनाथी जे निमित्त रूपे थता जे मान अपमानना जो स्थानो छे ते पण नथी त्रिकालीमां। यहां तो त्रिकाली जो न्यायिक भाव है उसकी बात चल रही है कि जो त्रिकाल निरुपाधि है, यानी पर्याय में मान अपमान होने पर भी वहां त्रिकाली वस्तु में नहीं है, ऐसा यहां बताना चाहते हैं।
तीसरा पॉइंट, शुद्ध जीवास्ति काय ने शुभ परिणति नो अभाव हुआ थी, भगवान आत्मा मां शुभ पर्याय एटले कई आ दयादान व्रत भक्ति ना परिणाम छे ज नहीं, तो पछी तेने कोण करे छे? भाई जीव पोते अज्ञान भाव थी तेने करे छे, अने त्यां सुधी तेना पर्याय मां छे ने जीवना छे, अर्थात ज्यां सुधी ते शुभ भाव ने अज्ञानी करे छे त्यां सुधी तो जीवना छे, परंतु ते पर्याय मां छे हो वस्तु मां नथी। शुं कीधुं? तेथी अहीं कहे छे के शुभ परिणति नो अभाव हुआ थी, तीर्थंकर प्रकृति बांधवानो जे शुभ भाव आवे छे तेनो पण भगवान आत्माना स्वभावमां अभाव छे। एने किसी भी प्रकार की जो शुभ परिणाम है उसका अभाव त्रिकाली स्वभाव में है। शुं कोई आत्मा तीर्थंकर थतो ज नथी? आत्मा तीर्थंकर थतो ज नथी, ए तो केवल ज्ञान पामे छे। शुं ए समोशरण मय थई जाय छे? एटले जे आत्मा छे ते समोशरणमय थई जाय छे एम पूछे छे। ना, એ તો કેવળ જ્ઞાનમય થઈ જાય છે. સમવસરણાદી તો સંયોગની વાત છે. પુણ્યફલા અરહંતા એટલે કે પુણ્ય હોય તો અરહંતપદ સંયોગ મળે, પણ તેથી કરીને એ સંયોગરૂપ જીવનો પર્યાય થઈ જાય છે કે ના? એ સમવસરણાદી તો સંયોગ છે, અને તે સંયોગમાં આત્મા આવ્યો જ છે ક્યાં? સંયોગમાં આત્મા છે કે દી? તીર્થંકરના વખાણ તો બહુ થાય છે ને, એ તો પુણ્યની અપેક્ષાએ વાત કરે, કેમ કે પુણ્યની 42 પ્રકૃતિમાં તો તે ઊંચામાં ઊંચી છે ને. એ 42 પ્રકૃતિ યાદ હે ક્યાં? કિસકો માલુમ હૈ 42 પ્રકૃતિ? આપકો માલુમ હૈ અરહંતી કી 42 પ્રકૃતિ? માલુમ નહીં આપકો? ભૂલ ગઈ આપ. અરહંતી કે નહીં, તીર્થંકર કી અપેક્ષા છે? અચ્છા 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 અચ્છા. મેં ગુણ કી વાત કરી.
દેખો દેખો, પહેલે હિસાબ લગાયંગે ઘાતી કર્મ મેં કિતને પુણ્ય રૂપ હૈ ઓર કિતને પાપ રૂપ હૈ. સભી પાપ રૂપ હૈ. ઓર વો સમ્યક પ્રકૃતિ?
સમ્યક પ્રકૃતિ પૂછ રહી હમ.
વો પુણ્ય
इनको पूछना ऐसा है?
नहीं, बनती नहीं है मगर रहती है, तो ये पुण्य रूप है कि पाप रूप है, ऐसा मेरा प्रश्न है. पकड़ना कि नहीं पकड़ना, ये मेरा आपसे प्रश्न है. किसमें नहीं पकड़ना, पाप में या पुण्य में? वो पुण्य प्रकृति है कि पाप प्रकृति है? સમ્યક પ્રકૃતિ જિસકા ઉદય રહેને પર શ્રવણ સમ્યક તો ચાલુ રહેતા હૈ, જો દર્શન મોહની કી પ્રકૃતિ હૈ, વો પુણ્ય પ્રકૃતિ હૈ કે પાપ પ્રકૃતિ હૈ?
ક્યાં કહેતી?
વો એસા કહેતી સમ્યક આવે એટલે પુણ્ય પ્રકૃતિ કહેના ચાહીએ. દેખીએ, ઘાતી કર્મ કી સભી પ્રકૃતિ અપ્રશસ્ત હૈ. સભી સભી 47, જ્ઞાનાવરણ કી 5, દર્શનાવરણ કી 9, મોહનીય કી 28, દર્શન મોહની કી 3 ઓર ચારિત્ર કી 25. માલુમ હૈ ને કોણ સી 25? અનંદાનુબંધી 4, હા અપ્રત્યાખ્યાન, હા વો 16 ઓર 9, ઓર અંતરાય કી 5. એ સારી હિ અપ્રશસ્ત ને પાપ પ્રકૃતિ હૈ. ઓર પુણ્ય ઓર પાપ ભેદ કિસમે પડતા હૈ? અઘાતી મેં પડતા હૈ. અબ ઉસમે તો અઘાતી મેં 4 હૈ, વેદનીય હૈ. વેદનીય મેં પુણ્ય કૌન સા, પાપ કૌન સા? સાતા પુણ્ય ઓર અસાતા પાપ. આયુ મેં, હા દેવાયુ, મનુષ્યાયુ ઓર તિર્યંચાયુ, 3 પુણ્ય રૂપ ઓર નરકાયુ પાપ રૂપ. હા આયુ પુણ્ય માં ઓર ગતિ પાપ માં. અબ જો ઉચ્ચ ઓર નીચે ગોત્ર હૈ, અભી પહેલે જો આસાને ઉસકો કરેંગે ના, ફિર નામ કર્મ કો ઘટાતે રહેંગે. તો ઉચ્ચ ગોત્ર યે પુણ્ય પ્રકૃતિ હૈ ઓર નીચ ગોત્ર યે પાપ પ્રકૃતિ હૈ. કિતને હુએ? 3 આયુ, 1 વેદનીય,
ઓર 1
ગોત્ર, 5 હુએ. તો યહાં કિતને લિખે ઉન્હોને? 42 મેં સે, હા તો 37 નામ કર્મ કી પ્રકૃતિ જો હૈ વો પુણ્ય રૂપ હૈ. અભી ઉસમે પહેલે મેં પહેલી ગતિ મનુષ્ય ગતિ ઓર દેવ ગતિ, ફિર ઉસી નામ કી ગત્યાનુપૂર્વી, મનુષ્ય ગત્યાનુપૂર્વી ઓર દેવ ગત્યાનુપૂર્વી. ફિર પંચેન્દ્રિય જાતિ, ગિણના કોઈ, હા પંચેન્દ્રિય જાતિ. ફિર શરીર મેં
પંચેન્દ્રિય જાતિ એ પુણ્ય પ્રકૃતિ હૈ, એક ઇન્દ્રિય દો ઇન્દ્રિય સે લેકે ચતુર ઇન્દ્રિય તક પાપ પ્રકૃતિ હૈ. યે સમજા ના?
પંચેન્દ્રિય જાતિ, ખાલી જાતિ 5 હૈ, એકેન્દ્રિય જાતિ, દો ઇન્દ્રિય જાતિ, 3 ઇન્દ્રિય જાતિ, ચતુર ઇન્દ્રિય જાતિ ઓર પંચેન્દ્રિય જાતિ. ઉસમે સે ચતુર ઇન્દ્રિય જાતિ તક કે સારે પાપ પ્રકૃતિયા, યાને એકેન્દ્રિય, દો ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુર ઇન્દ્રિય ઓર પંચેન્દ્રિય જાતિ પુણ્ય પ્રકૃતિ હૈ. ગતિ જાતિ, ફિર શરીર, શરીર મેં સારે હિ શરીર પુણ્ય પ્રકૃતિ મેં લેના. और अंगोपांग भी पुण्य प्रकृति में लेना, फिर संस्थान और
सहनन।
हाँ, सहनन। तो संस्थान में पहला पहला एक पुण्य प्रकृति,
समचतुरस्त्र संस्थान,
संस्थान में समचतुरस्त्र संस्थान, और सहनन में वज्रषभ नारा सहनन, वो पुण्य में लेना, बाकी पांच पांच पाप में डालना।
हाँ,
पांचों। फिर स्पर्श रस गंध वर्ण जो है उसमें दो टाइप के, शुभ स्पर्श रस गंध वर्ण है यानी अच्छे वाले जिसको हम कहते हैं वो पुण्य प्रकृति, और जो बुरे वाले स्पर्श रस गंध वर्ण है वो पाप प्रकृति, यानी वो कॉमन दोनों जगह पुण्य और पाप में।
अपने को तो पुण्य को ही गिनना है।
हाँ, पुण्य को गिनना है ना। अभी गति जाति शरीर बंधन संघात संस्थान सहनन अंगोपांग स्पर्श रस गंध वर्ण, अब अनुपूर्वी वो हमने देखी पहले,
देख लिया।
विहायोगति में जो प्रशस्त विहायोगति है वो पुण्य है, अप्रशस्त विहायोगति वो पाप रूप है। आतप और उद्योत ये दोनों पुण्य रूप है। फिर अगुरु लघु उपघात पाप रूप है, अगुरु लघु पुण्य है, अगुरु लघु परघात और उच्छ्वास तीनों पुण्य रूप है। फिर त्रस और स्थावर में से त्रस वो पुण्य रूप, स्थावर पाप रूप, यानी त्रस बादर पर्याप्त और प्रत्येक ये पुण्य रूप, और स्थावर सूक्ष्म अपर्याप्त और साधारण ये पाप रूप। फिर उसमें स्थिर अस्थिर शुभ अशुभ वगैरह जो जोड़ी जोड़ी है उसमें स्थिर शुभ सुभग सुस्वर आदेय यशस कीर्ति ये तो पुण्य रूप है। हाँ, और तीर्थंकर और निर्माण ये भी पुण्य रूप है। इन सारे पुण्य प्रकृतियों में जो हमने 42 देखी उसमें तीर्थंकर प्रकृति सबसे महान पुण्य रूप प्रकृति है। लिखा ना पुण्य की पुण्यनी 42 प्रकृति माते ऊंचा मा ऊंची छे, ये 42 प्रकृति।
तीर्थंकर ना वखान तो बहुत थाई छे ने।
हाँ, अभी हम भी बादर है ना।
तुम बादर हो ना। क्या सूक्ष्म हो। ऐसा समझे। हाँ साहब,
एक इंद्रिय में दो टाइप होती है, सूक्ष्म और बादर, और बाकी दो इंद्रिय से सारे बादर ही होते हैं, यानी दो इंद्रिय तीन इंद्रिय चतुर इंद्रिय पंच इंद्रिय में तो सारे ही बादर ही है, उसमें कोई सूक्ष्म नहीं, सारे प्रत्येक ही है। प्रत्येक और साधारण का भेद भी एक इंद्रिय में होता है, वो भी सूक्ष्म में।
हाँ जी। चलो अभी अब हमारी भूल सुधर गई। मैं ये 42 उसके गुण गिन रहा था, लेकिन ये प्रकृति की बात है। अच्छा हो गया आपने बताया। 42 अतिशय है। अच्छा जाने दो, अभी हमारी बात फिर आगे बढ़ाता हूँ। वो 42 जो अतिशय है जिसको हम 42 गुण कहते हैं, उसके ऊपर ऊपर के नाम तो तीन मेजर जो है वो तो याद होंगे ना। हाँ, कितने हैं? 10 जन्म के अतिशय, देवकृत 14, हाँ केवल ज्ञान के 10, 8 प्रात्याहार है, और कितने रहे? अरे 42 में और कितने रहे? बोले पूरे हो गए। कोई बात नहीं, बहुत अच्छा बहुत अच्छा। देखो जन्म के अतिशय 10 होते हैं, केवल ज्ञान के अतिशय 10 होते हैं, देवकृत अतिशय 14 होते हैं, कितने हो गए? 34 हो गए, और 8 प्रातिहार्य। ऐसे यह 42 इनके गुण कहे जाते हैं। किनके? अरहंत भगवान के। वह तो शरीराश्रित है, और जो 4 है जो अनंत चतुष्टय रूप है वह तो उनके आत्माश्रित है, लेकिन कहने में ऐसा आता है कि अरहंत के 46 गुण है, और सिद्धों के 8 ही है। हाँ चलो, मैं चक्कर में आ गया था कि वो 42 की बात उसकी चल रही क्या। हाँ चलो चलो चलो, देखो तीर्थंकर ना वकांत, हाँ साधारण नो अर्थ एम था है, एक शरीर અને એની અંદર ઘણા જીવો રહે એટલે એક શરીરનો એક સ્વામી હોય તે વાત જુદી, તેને પ્રત્યેક કહેવાય છે. અને એક શરીર અને એના સ્વામી અનંત, તે સાધારણ એટલે નિગોદના જે શરીરો હોય છે એની અંદર અનંત જીવો રહે છે તો એને સાધારણ કહેવાય છે. એ વનસ્પતિ કાંઈ જ હોય એમાં નહીં હોય, એ તો વનસ્પતિ કાયિક જીવમાં જ સાધારણ અને પ્રત્યેક હોય છે. ખ્યાલમાં આવી વાત? એ આપણા ઉજ્જવલા કી કરણા યોગ પરિચય હે ને, ઉસમે એ બહુ ડિટેલ દિયા હૈ, દો જગહ દિયા હૈ, આજ પઢ લેના ઘર મે જાને કે બાદ. તો પછી ડાઉટ કેમ આવ્યો? કઈ વાંધો નહીં, હવે ફરીથી વાંચો તો વધારે ખબર પડે. એ જો હે ને સાધારણ ઓર જો પ્રત્યેક વહ વનસ્પતિ કાયિક જીવો કે હી ભેદ હૈ, ફિર ઉસમે ઓર ઇસકો દૂસરી ભાષા મેં નિગોદ ભી કહેંગે. સાધારણ કો, પ્રત્યેક કો નહીં. અભી આપ પ્રત્યેક હો યા સાધારણ? પ્રત્યેક. અભી ઉસમે ભી પ્રતિષ્ઠિત ઓર અપ્રત્યેક મેં દો ભેદ, એક પ્રતિષ્ઠિત ઓર એક અપ્રતિષ્ઠિત. તો પ્રત્યેક યાને પ્રતિષ્ઠિત યાને ક્યાં કે બહુ પૈસા વગેરે હોગા, માન સન્માન હોગા, પ્રતિષ્ઠિત એસા નહીં હૈ. તો પ્રતિષ્ઠિત યાને જિસમે અભી નિગોદિયા જીવ રહેતે હૈ, એસી જો પ્રત્યેક વનસ્પતિ હૈ. શરૂ શરૂ મેં એસે કવલે કવલે ક્યાં બોલતે આપ લોગ, કુંવારા કુંવારા કુંવારા, હા, કુંબળા કુંબળા પાણો હોય ને કુંબળા, એકદમ બિગિનિંગ કી જો હોતે હૈ તો ફિર બાદ મેં વો નિકલ જાતે હૈ તો ઉસકો અપ્રતિષ્ઠિત કહેતે હૈ. તો મેરા યે પ્રશ્ન હૈ, આપ પ્રતિષ્ઠિત હો યા કૈસે હો? આપ પ્રતિષ્ઠિત હો ક્યાં નહીં ખબર નથી, પપ્પાને પૂછી આવો. એ કે હું વાત કરી, આપણે તો પ્રતિષ્ઠિત છીએ એમ કે છે, બધું ગામ ઓળખે આપણને. સાંભળો, તમે પ્રતિષ્ઠિત છો, તમે છો ને હું એ છું, લ્યો કે આપણા આધારે નિગોદિયા જીવ રહે છે ને, આપણે પ્રતિષ્ઠિત છે, હું કામ આપણે હલકા માનવા પોતાને. ખ્યાલ આવી વાત?
કરના યોગ કા પ્રશ્ન હૈ, આપ કોણ હૈ?
કોઈ વાત નહીં, બાત ઉસકી નીકળી ને,
એ સમયસર મેં ઉસમે નહીં ચલેગા.
વો બાત સહી હૈ, લેકિન ઉન્હોને પ્રશ્ન
ઇનકો ઇન લોગોં કો મેં બતા રહી હું, આપકે લિયે નહીં બતા રહી.
ચલો ઠીક હૈ, એસી ના બાત જરા કુછ બઢ જાતી હૈ તો લોગોં કો જરા નયા નયા કુછ મિલ જાવે તો અચ્છા હૈ. અભી ફિર સે તીર્થંકરના વખાન તો બહુ થાય છે ને, એ તો પુણ્યની અપેક્ષાએ વાત કરે, કેમ કે પુણ્યની 42 પ્રકૃતિમાં તે ઊંચામાં ઊંચી છે ને, એટલે તીર્થંકર પ્રકૃતિ સબસે ઊંચી હૈ, મતલબ બઢિયા હૈ, એટલે પ્રકૃતિની અપેક્ષા વખાન થાય, નહીતર તો તીર્થંકર સિવાયના જે કોઈ કેવળ જ્ઞાન પામે છે તે બધાએ પણ ગુણની અપેક્ષાએ તો સરખા જ છે. ગુણમાં શું ફેર છે? જે કોઈ કેવળ જ્ઞાન પામે છે તે પૂર્ણ આનંદમાં છે, ને તીર્થંકર પણ પૂર્ણ આનંદમાં છે, પણ તીર્થંકરને સમોસરણ છે ને અન્ય કેવળીને તે નથી, એટલે કાંઈ તે બંનેના સુખમાં ફેર છે? ઇસકા અર્થ કંઈ ફેર નથી, ગુણની દશામાં ફેર છે. યાને ઉનકો અલગ યે મિલા હૈ ને, અહીં કહે છે કે શુદ્ધ જીવાસ્તી કાયને શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, પણ શુભ પરિણતિ હોય તો શુભ કર્મ થાય ને, અને શુભ કર્મનો અભાવ હોવાથી સંસાર સુખ નથી. લ્યો, સંસારના માનેલા પૈસા સ્ત્રી પુત્ર કુટુંબ અનુકૂળતા કે કલ્પનાનું સુખ સ્વરૂપમાં છે નહીં. ये वास्तव में जो संसार सुख जिसको कहते हैं वह तो सुख है ही नहीं है, वह तो सुखाभास है, लेकिन लौकिक में उसको सुख कहते हैं कि बहुत पैसा होवे, अनुकूल स्त्री होवे, आज्ञाकारी बच्चे होवे, प्रामाणिक नौकर मिले, ये भी सुख की बात है। रहने के लिए अच्छा घर मिले वो भी सुख कहने में आता है। लेकिन क्या कहते हैं, पैसा स्त्री पुत्र कुटुंब अनुकूलता के कल्पनानु सुख स्वरूप मां छे नहीं, ये सब काल्पनिक सुख है, वो अपने स्वरूप में नहीं है, ऐसा कह रहे हैं। ये कल्पनाना दुखमय दशा छे, संसार सुख आत्मा मां छे नहीं, ये तो कल्पना काल्पनिक है ना। जो के संसार ना कल्पना ना सुख, अर्थात संसार मां सुखनी कल्पना छे तो दुख, पण लोको तेने सुख कहे छे ने, तेथी ते अपेक्षाएं आई वात करी छे, बाकी ते संसार सुख सुखज नथी। मैंने अभी बताया ना आपको, संसार सुख ते सुखज नथी, संसार सुख नो अभाव हुआ थी हर्ष स्थानो नथी। कहे छे के 5 लाख नु मूड़ी होय ने एक ना एक दीकराना लग्न मां 1 लाख खर्चवा होय तो आ हा हा थई जाय, एमां हर्ष आवी जाय, एवो हर्ष आत्मा मां नथी। अभी ये समझ लो, 50 साल पहले उन्होंने प्रवचन किए है 1995 में, ये नियम सर के, वो जमाने में 5 लाख बोले तो बहुत पैसा वाला था। आज के तारीख में हेलीकॉप्टर में दूल्हा को उतारे, आ हा हा थई जाए। क्या तो वहां वो कहते हैं कि 5 लाख में से 1 लाख यानी 20% उसने खर्चा किया, तो कह के आ हा हा मैं शू करियो। एमा हर्ष आवी जाए छे, एवो हर्ष आत्मा मां नथी। वड़ी शुद्ध जीवास्ती काय ने, अशुभ परिणति नो अभाव हुआ थी अशुभ कर्म नथी। भगवान आत्मा मां मिथ्यात्वादी अशुभ भाव नो अभाव छे, केम के अशुद्ध परिणति पर्याय मां छे, द्रव्य मां वस्तु मां क्या छे, अने तेथी तो टळे छे ने। अशुभ कर्म नो अभाव हुआ थी दुख नथी, दुख नो अभाव हुआ थी अहर्ष स्थानो नथी। आत्मा मां एटले वस्तु मां शोक नथी, फक्त तेना पर्याय मां शोक ने उत्पन्न करे छे, बाकी वस्तु मां ते क्या छे, वस्तु तो वस्तु छे, हर्ष ने अहर्ष स्थानो तेना मां नथी। आवू जे निर्विकल्प चैतन्य तत्व छे तेज उपादेय छे, ने अनुभव करवा लायक छे, एम अहिया केवामा आवे छे। अभी श्लोक नंबर 55 हम पढ़ते हैं, पीछे है 2 पेज पीछे। पेज नंबर 51।
प्रीत्य प्रीति विमुक्त शाश्वत पदे निःशेषतोऽन्तर्मुख निर्वेदोदित शर्म निर्मित बिंबाकृतावात्मनि चैतन्यामृत पूर पूर्ण वपुषे प्रेक्षावतां गोचरे बुद्धिं किं न करोषि वांछसि सुखं त्वं संस्कृते दुष्कृते।
52 पेज पर श्लोकार्थ। जे प्रीति अप्रीति रहित शाश्वत पद छे, अभी यहां हर्ष और श्लोक की बात की, हर्ष और अहर्ष यहां कह रहे हैं। प्रीति अप्रीति रहित शाश्वत पद छे, जे निशेषपने अंतर्मुखने निर्वेदपने प्रकाशमान एवा सुखनो बनेलो छे, ये आत्मा की बात कर रहे हैं, जो त्रिकाली जो आत्म स्वभाव है उसकी बात कर रहे हैं, कि उसमें ये प्रीति और अप्रीति जो है वो तो पर्यायात्मक है, वो तो अभी है न कल नहीं है, इसलिए कहते हैं प्रीति और प्रीति रहित शाश्वत कायम टिकने वाला ऐसा जो पद है आत्मा है, जे निशेष बने अंतर्मुख ने निर्वेद बने प्रकाशमान एवा सुखनो बने लो छे, જે નભમંડળ સમાન આકૃતિ વાળો અર્થાત નિરાકાર અરૂપી છે. યે નભ જો હોતા હૈ, આકાશ જો હોતા હૈ, ઉસકા કોઈ આકાર નહીં હોતા હૈ. ક્યોંકિ હમને દેખા હૈ કે જૈસા પુદગલ કો મૂર્તિક આકાર હૈ, વૈસા મૂર્તિક આકાર ના આકાશ દ્રવ્ય કો હૈ ના આત્મદ્રવ્ય કો હૈ. ઇસલિયે કહેતે કે યહાં ક્યા કહે રહે હૈ, જે નભમંડળ સમાન આકૃતિ વાળો અર્થાત નિરાકાર અરૂપી છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે. 52 નંબર પેજ. ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, યાની જો ચૈતન્ય રૂપી જો અમૃત ઉસકો હોગા, ચૈતન્ય સ્વભાવ જો હૈ વો ખચોખચ ઉસમે ભરા હુઆ હૈ, પૂરા પૂરા ભરા હુઆ હૈ, ક્યોંકિ ચૈતન્યમય હિ આત્મા હૈ ના. તો કહે કે ચૈતન્ય કો યહાં અમૃત કી ઉપમા દી હૈ. ઓર અમૃત કા પુરાવે, પાણી કા પુરાવે તો કેસા હોતા હૈ, યહાં તો અમૃત કા પુરાવે, તો ચૈતન્ય સ્વભાવ હિ અમૃત જૈસા હૈ, યાની સર્વોત્કૃષ્ટ હૈ. છોટુ સે ચૈતન્ય અમૃતના પૂરતી ભરેલું જેનું સ્વરૂપ જે વિચારવંત દાયા પુરુષોને ગોચર છે, એવા આત્મામાં તું રૂચિ કેમ કરતો નથી, અને દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે? એસા યહાં બતાયા. અબ આગે પડતે હૈ, પૃષ્ઠ ક્રમાંક 55 નિકાલીએ, શ્લોક 55 ઉપરનું પ્રવચન. જે પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, શું કહે છે? કે નિત્યાનંદ સ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મામાં પ્રીતિ કે અપ્રીતિ કાંઈ પણ છે નહીં. પ્રીતિ એટલે રાગ અને અપ્રીતિ એટલે દ્વેષ. અનાદિ અનંત ને એક સમયના પર્યાય વિનાની વસ્તુ જે ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય બિંબ છે, તે ઉત્પાદવે વિનાની છે. યાને વસ્તુ તો ઉત્પાદવે ધ્રુવાત્મક હૈ, લેકિન જો કાયમ ટિકના એસા ઉસકા જો સ્વભાવ ભાવ હૈ, જો ત્રિકારી એક સ્વરૂપ એસા જો સ્વભાવ હૈ, ઉસમે પર્યાય રૂપ પર્યાય કોઈ હૈ નહીં વહાં, ક્યોંકિ વો પર્યાય એક સમય કી ઓર સ્વરૂપ હૈ, વો ત્રિકાલી કાયમ રહેને વાલા હૈ. ક્યા કહા? અનાદિ અનંત એક, અનાદિ અનંત ને એક સમય ના પર્યાય વિનાની વસ્તુ એસી વો હૈ. અભી ક્યા લિખતે? ઉત્પાદ વે દ્રવ્યુક્તમ સત એમ આવે છે ને. તત્વાર સૂત્ર અધ્યાય 5મો સૂત્ર 30. પણ આઈ કહે છે કે આ આત્મ વસ્તુ એવી છે કે જેમાં ઉત્પાદ વે નથી, ઉત્પાદ વે રૂપ વિનાનો એ છે. કેમ? ઉત્પાદ વે પર્યાય વિનાનો એ છે. કેમ કે ઉત્પાદ વે તો નાશવાન છે, અને એ વાત તો કળશ 54માં આવી ગઈ છે ને. આહાહા, ઉત્પાદ વે રૂપ જે પર્યાય છે એ તો નાશવાન છે, એક સમયનો છે. જ્યારે તેનાથી રહિતા ત્રિકાળી શાશ્વત પદ રાગ દ્વેષ વિનાનું છે, અર્થાત ધ્રુવતે નિત્ય સ્વભાવી એવો આત્મા રાગ દ્વેષ રહિત શાશ્વત પદ છે, અને તેમાં દ્રષ્ટિ કરવા જેવી છે. ક્યા કહેતે હૈ? જેને સમ્યક દર્શન પ્રકટ કરવું હોય, જેને ધર્મ પ્રકટ કરવો હોય, તેને આ શાશ્વત પદમાં દ્રષ્ટિ મૂકવા જેવી છે. દેખો યહાં હમે સમ્યક દર્શન કેસા પ્રાપ્ત કરે ઇસકે લીએ વિધિ બતા રહે. દેખો ક્યા પહેલે કન્ડિશન ક્યા ડાલી કે જેને સમ્યક દર્શન પ્રકટ કરવું હોય એનો જ અર્થ શું છે કે જેને ધર્મ પ્રકટ કરવો હોય તેને આ શાશ્વત પદ એટલે જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ જે છે, જ્ઞાન સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ જીસકો હમ કહેંગે, તે પદમાં દ્રષ્ટિ મૂકવા જેવી છે. યાને ઉસમે હમ એસા હી મેં હું એસી માન્યતા કરે, શ્રદ્ધાન કરે, દ્રષ્ટિ મૂકે. યાને ક્યા દૂસરી અપેક્ષા સે એસા ભી આપ લે સકતે હૈ કે અપના જ્ઞાન ઉપયોગ જો અન્ય જગ્ લગા હૈ વો વહાં લગા દે. નિમિત્તની બુદ્ધિ છોડી, રાગની બુદ્ધિ છોડી ને એક સમયના પર્યાયની પણ બુદ્ધિ છોડીને ત્રિકાળી દ્રવ્યની બુદ્ધિ કરવા જેવી છે. યહાં બુદ્ધિ અને યહાં જ્ઞાન કી બાત આઈ ઓર વહાં દ્રષ્ટિ અને શ્રદ્ધા કી બાત આઈ. ક્યા કહેતે નિમિત્તની બુદ્ધિ છોડી, રાગની બુદ્ધિ છોડી ને એક સમયના પર્યાયની પણ બુદ્ધિ છોડીને ત્રિકાળી દ્રવ્યની બુદ્ધિ કરવા જેવી છે અને તેનું નામ ભગવાન સમ્યક દર્શન કહે છે. એટલે અમે કહીએ છીએ એટલે નહીં, તો કહે છે ભગવાને જ આ વાત કહી છે. ખ્યાલમાં આવ્યું? પ્રીતિ અપ્રીતિ રહિતનો અર્થ એ છે કે આત્મા વિતરાગ બિંબ સ્વરૂપ છે, યાને રાગ દ્વેષ સે રહિત હૈ, એસા કહે. હા હા, આત્મા જીન સ્વરૂપ જ છે અને એવો એ આત્મા નિશેષપણે અંતર્મુખ છે, એ સર્વથા અંતર્મુખ છે. બાહ્ય પર્યાયમાં એ ચીજ આવતી નથી. પેલા એમ કહ્યું તે કહ્યું કે પુણ્ય પાપ અર્થાત પ્રીતિ અપ્રીતિથી રહિત છે અને હવે કહ્યું કે તે સર્વથા અંતર્મુખ છે. એક સમયના પર્યાયમાં પણ એ ધ્રુવ દ્રવ્ય આવતું નથી. દેવો ક્યાં કહે રહ્યો ફિર સે સુનના. ફિર સે પડતે એમ આત્મા જીન સ્વરૂપ જ છે અને એવો એ આત્મા નિશેષપણે અંતર્મુખ છે. યાને ક્યાં કહે રહે કે વો આત્મા જો હૈ વહ કહીં કભી પ્રકટ નહીં હોતા, અપ્રકટ, અવક્તવ્ય બોલ વાલી બાત લીએ, એ સર્વથા અંતર્મુખ છે. બાહ્ય પર્યાયમાં એ ચીજ આવતી નથી. પેલા એમ કહ્યું કે તે પુણ્યપાપ અર્થાત પ્રીતિ અપ્રીતિથી રહિત છે ને હવે કહ્યું કે તે સર્વથા અંતર્મુખ છે. એક સમયના પર્યાયમાં પણ તે ધ્રુવ દ્રવ્ય આવતું નથી, તો પછી સ્ત્રી પૈસા પુત્રમાં તો તે ક્યાંથી આવે? શું આત્મા તેમાં જતો હશે કે ના? એ તે અજીવમાં જીવદ્રવ્ય પણ ન જાય અને તેનો પર્યાય પણ ન જાય. હા, બહુ થાય તો પોતાની એક સમયની અવસ્થામાં જીવનું પરિણમન એનો પર્યાય જાય. પરંતુ અહીં તો કહે છે કે એ અવસ્થા ભાવ ત્રિકાળી ચીજ, એ અવસ્થામાં ત્રિકાળી ચીજ તો આવતી નથી. અભી યહાં યે કહેના ચાહતે હૈ કે હમ એસા કહેતે ના કે જો આત્મા અપને કો આત્માનુભવ કરના હૈ તો અપના ઉપયોગ હમ સ્વમે લગાવે, તો સ્વમે લગાવે તેને ક્યાં હો ગયા કે હમ જો અન્ય કો જાન રહે થે વો અન્ય કો જાનના છોડકર અપને કો જાને, તો વો કહે રહે યે જો જાનને વાલી જો એક સમય કી જો શુદ્ધ પર્યાય હૈ વો ભી ત્રિકાળી આત્મા મેં નહીં, એ આત્મા ઉસમે જાતા હી નહીં. કહેતે લિખા ના અંતર્મુખ છે કરીને. દેખો ક્યાં લિખતે હૈ નીચે સે ફોર્થ લાઇન, નહીં જરૂર નહીં, સેકન્ડ લાઇન નીચે સે પરંતુ અહીં તો કહે છે કે એ અવસ્થામાં ત્રિકાળી ચીજતા હોતો નથી. અવસ્થામાં એને જાણને વાલી જો પર્યાય, સમ્યક દર્શન રૂપી જો પર્યાય હૈ યા સમ્યક જ્ઞાન રૂપી પર્યાય હૈ તો એમાં એ આવતી નથી. કહે છે કે જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, ઉસમે કોઈ ભેદ હિ નહીં હૈ. કેવો છે આત્મા? કે તે નિશેષપણે અંતર્મુખ છે અને અંતરમાં જતા, અંતરમાં ઊંડા ઉતરતા જે સુખ પ્રગટ થાય છે તેવા સુખનો બનેલો છે. ચૈતન્ય મૂર્તિ શાશ્વત પદમાં કે જે અંતર્મુખ છે તેમાં ઊંડા ઉતરતા તેમાંથી પ્રગટ થતા સુખનો તે બનેલો છે, એવા સુખનો બનેલો છે. એટલે કે તે સુખરૂપ છે, અનાદિનો તે સુખ સ્વરૂપ છે. યા ક્યા કહે રહે હૈ કે યહ આત્મા જો હૈ વહ સ્વયં સુખ સ્વરૂપ હૈ. અગર ઉસ આત્મા મે હમ અપના ઉપયોગ કેન્દ્રિત કરતે હૈ તો પર્યાય મે જો સુખ પ્રાપ્ત હોતા હૈ વૈસા સુખ સે વો બના હુઆ હૈ. ખ્યાલ મે દેખો ક્યા કહેતે હૈ, સેકન્ડ લાઇન લાસ્ટ થ્રી વર્ડ્સ, કે જે અંતર્મુખ છે તેમાં આત્મા કેવો છે? અંતર્મુખ છે, નિશેષપણે અંતર્મુખ છે, યાને કઈ થોડા સા બહાર થોડા સા અંદર નહીં, નિશેષપણે અંતર્મુખ છે. અને નિર્ભેદ યાને જિસમે ભેદ નહીં હૈ, એસા જો પ્રકાશમાન યાને પર્યાય મે જો પ્રકટ હોતા હૈ એવા વો આયા હુઆ જો અતિન્દ્રિય આનંદ હૈ, અતિન્દ્રિય સુખ હૈ, ઉસ સુખ સે બના હુઆ હૈ એસા. તો ક્યા કહેતે હૈ કે જે અંતર્મુખ છે તેમાં ઊંડા ઉતરતા, ઊંડા ઉતરતા યાને ઉસકા અનુભવ હોતા, અનુભવ થતા, તેમાંથી પ્રકટ થતા સુખનો તે બનેલો છે. વો સુખ કૈસા હૈ કે વો જો અપને અનુભવ મે આવે, જબ હમ અંતરંગ મે સ્થિર હો જાય તો વો જો સુખ હૈ ઉસ સુખ સે વો બના હુઆ હૈ, એવા સુખનો બનેલો છે. એટલે કે તે સુખરૂપ છે. અને તે સુખરૂપ ક્યારનો છે? અનાદિનો તે સુખ સ્વરૂપ છે. કહે છે કે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ વસ્તુ પર્યાય વિનાનું શાશ્વત પદ છે. યા શુદ્ધ ભાવ અધિકાર ચલ રહા હૈ તો યહાં પર્યાય ઉસમે હૈ હિ નહીં. એસા જો શુદ્ધ ત્રિકાલી એક સ્વભાવમાં એસા જો આત્મા હૈ ઉસકી બાત યહાં હમે બારંબાર સમજા રહે હૈ. પર્યાય સે રહિત એસા ત્રિકાલી જો સ્વભાવ ઉસકી બાત યહાં હો રહી હૈ. કહે છે કે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વસ્તુ પર્યાય વિનાનું શાશ્વત પદ છે, એક સમયનો પર્યાય પણ જેમાં નથી એવી એ શાશ્વત ચીજ છે. તેમાં ઊંડા ઉતરતા તેમાંથી પ્રકટ થતા સુખનો તે બનેલો છે, અર્થાત તે આનંદ મૂર્તિ છે. આહા, અંદર શાશ્વત વસ્તુ ભગવાન આત્મા, પોતે આત્મા ભગવાન છે હો તો તે અનાદિ અનંત શાશ્વત સુખ સ્વરૂપ છે. અને તેની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. જે નભમંડળ સમાન આકૃતિ વાળો અર્થાત નિરાકાર અરૂપી છે, આકાશની જેમ પર સાપેક્ષ આકાર નથી. એ આકાર બીજો બતાવ્યા જતા હોય તો પર કે સાપેક્ષ સે બતાવ્યા જતા હૈ. તો ક્યા કહે રહે હૈ કે જેમ આકાશ ને જેમ પર સાપેક્ષ આકાર નથી અને તે અરૂપી છે, તેમ જેની અંદર એકલો આનંદ જ ભરેલો છે એવો ધ્રુવ નિત્ય ભગવાન આત્મા અરૂપી ને પર સાપેક્ષ આકાર વિનાનો નિરાકાર છે. એને અભી આપણા આત્મા જો અસંખ્યાત પ્રતિ છે એવો તો શરીરાકાર હૈ, શરીર કે આકાર તો ઉસકા શરીર કી અપેક્ષા હૈ. વૈસા જો સહી સ્વરૂપ હૈ આત્મા કા ઉસકો કોઈ પર સાપેક્ષ ઉસકા કોઈ આકાર નહીં હોતા હૈ, ઇસલિયે ઉસકો યહાં નિરાકાર કહા હૈ. તો આત્મા કો આકાર હોગા કે નહીં? હા હરીશભાઈ ક્યાં બોલ રહે હૈ? નિરાકાર. ઓર મિલિંદભાઈ ક્યાં બોલતે હૈ? હોગા હોગા. અચ્છા, કિસ અપેક્ષા સે? પ્રદેશત્વ ગુણ કે કારણ પ્રત્યેક દ્રવ્ય કો કોઈ ના કોઈ આકાર તો હોતા હૈ. તો આત્મા કા આકાર ક્યાં હોગા? હા બેન, बड़ा बहुत अच्छा, असंख्यात प्रदेश। कोई बात नहीं। वड़ी लास्ट पैराग्राफ, चैतन्यामृतना पूर्ति भरेलू जेनु स्वरूप छे, वस्तुनु द्रव्यनु पर्याय सिवायना शाश्वत पदार्थनु स्वरूप चैतन्यामृतती छलो छल भरेलू छे, जे एक समयनो पर्याय अवस्था दशा छे, ते सिवायनी आखी चीजनु स्वरूप चैतन्यामृतना पूर्ति भरेलू छे। मतलब के चैतन्य रूपी अमृतना पूर्ति भरेलू आत्मानु स्वरूप छे। आहा, जे जड़ अमृत छे ते नहीं। वो जड़ अमृत कहाँ होता है मालूम है आपको? वो देवगति के जीवों के कंठ में से झरता है अमृत। तो वो तो जो कंठ में से जाने वाला तो क्या होगा, जिसका स्वाद उसको आता होगा तो क्या होगा, पुद्गल। इसलिए क्या कह रहे यहां, जड़ कहां गया मैं भूल गया। बरोबर बरोबर, हाँ, कि जे जड़ अमृत तो छे ते नहीं, परंतु एकला चैतन्य अमृत ना पूर्ति भरेलू तेनु स्वरूप छे। जुओ, सुखनो बनेलो छे एम तो पेला कहूं, पर हवे पूर्ति भरेलू एटले एकदम पूरे पूरे एनाथी ज लबालब भरेलो छे एम कहे छे। अर्थात आत्मा, अर्थात अंदर मा आत्म स्वभाव जोरदार छे एम केवू छे। लियो, आवू तेनु स्वरूप छे। हवे कहे छे के प्रेक्षावताम गोचरे, जे विचारवंत ढाया पुरुषों ने गोचर छे। प्रश्न, आ आत्मा आवो छे तो पन अनादिथी रखड़ियो केम? आवू स्वरूप छे छता रखड़े छे केम? अनादिथी केम जणातो नथी? ये अपना प्रश्न है सब सबका। उधर उनको पूछा तो कहे छे जेवु स्वरूप छे तेवु ते मानतो नथी, माटे रखड़े छे। अने अंदर जेवु स्वरूप छे तेवु माने तेना माटे ज ते स्वरूप छे। वो स्वरूप भी किस लिए है? तो कहे कि तू मानना चाहिए इसके लिए, नहींतर तो ते स्वरूप ने मान्या विना नो तो ते छे एवू आव्यू क्या थी? माटे आई कहे, माटे आई एम कहूं के प्रेक्षावताम गोचरे, विचारवंत ने ते गम्य छे, जे एने जोवा मागे छे ते एने जोई शके, तेने जोवामां आवे एवी चे चीज छे एम कहे छे। यानी किसी को बहुत बहुत उसके प्रति उत्कंठा लगी है, जानने की तलफ लगी है कहो, तो ऐसे जीव को ही वो आत्मा ख्याल में आएगा कहते हैं। लेकिन ऐसा नहीं कि जाते जाते आत्मा का अनुभव हो जाए, उसके लिए बहुत प्रयत्नशील रहेगा, बहुत इन द सेंस अपना पूरा पूरा पुरुषार्थ उसमें लगाएगा, अपने स्वरूप के जानने की तमन्ना होगी उसको, तो कहते उसको वो ख्याल में आ जाए। ऐसी बात है, क्या कहे छे कि जे एने जोवा मागे छे ते एने जोई शके, एटले तेने जोवा मावे एवी ए चीज छे एम कहे छे। आहा, बहु सरस कह्युं छे के प्रेक्षावताम गोचरे, यानी जो जानना चाहते हैं उनको जरूर ज्ञान में आ जावे। ऐसा बोलते ना, ओगे ओगे बात करे, ओगे ओगे यानी उपलक उपलक ऊपर ऊपर से, इन्हें हमने आत्मा ना अनुभव करवो छे, अंदर थी एकदम तड़प लागवी जोईए कि भाई मारे बस आना सिवा बीजू कहीं जोईतुं ज नथी। आहा हा, पेला तो एम कह्युं हतुं के चार भावों ने आत्मा गम्य नथी, औदयिक औपशमिक क्षायोपशमिक ने क्षायिक भाव थी आत्मा अगोचर छे एम आव्युं हतुं। ए गाथा 38 પણ હવે અહીં કહે છે કે તે કે જ્ઞાનીને તે ગમ્ય છે, જે જોવા માંગે છે તેને દેખાય છે જણાય છે। એટલે કે આત્માને અનુભવવા માગે તો તેના અનુભવમાં આવી શકે છે. ઘણા વર્ષો પહેલા પ્રશ્ન થયો હતો કે કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ ના આવે, કાર્ય કેમ ન થાય, કારણ છે તો તેનું કાર્ય આવવું જોઈએ. પણ ભાઈ, કોને માટે કારણ પરમાત્મા છે? કારણ પરમાત્મા છે એવો જે સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે, કે જે માત્ર પર્યાયનો જ સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે? ઇસકા ઉત્તર નથી.
કે કોને માટે કારણ પરમાત્મા છે? કારણ પરમાત્મા છે એવો જે સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે, કે જે માત્ર પર્યાયનો સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે? જે સ્વીકાર કરે છે તેના માટે છે, જે પર્યાયનો સ્વીકાર કરે છે તેના માટે કારણ પરમાત્મા છે જ નહીં, કેમ કે તેને એનો સ્વીકાર જ કર્યો નથી.
અહીંયા જે પ્રશ્ન ચિહ્ન લખ્યું છે,
બરાબર છે,
બરાબર છે.
હા, કોના માટે છે એમ કહ્યું ને. આ જો પૂરો વાક્ય, કારણ પરમાત્મા છે, ઉપર કી લાઈન, કારણ પરમાત્મા છે એવો જે સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે, કે જે માત્ર પર્યાયનો સ્વીકાર કરે છે તેને કારણ પરમાત્મા છે?
બરોબર. જે એકમાત્ર, જે માત્ર એક સમયના પર્યાયનો સ્વીકાર કરે છે તેને માટે તો તે નથી. એક સમયના પર્યાયનો જે સ્વીકાર કરનાર, એક સમયના પર્યાયનો જ સ્વીકાર કરનાર ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર કરતો નથી, તેથી તેના માટે કારણ પરમાત્મા છે જ નહીં. જીનું તત્વ છે ભાઈ, કેમ કે આ તો વિતરાગ માર્ગ છે. યાને ક્યા કહેતે હૈ કે જો કારણ પરમાત્મા જો ત્રિકાલી અપને મેં મૌજૂદ હૈ, ઉસકા જિસને સ્વીકાર હી નહીં કિયા ઓર કાર્ય કિયા હી નહીં, યાને અપને આત્મા કા અનુભવ કિયા હી નહીં હૈ, યા કેવલ જ્ઞાન પ્રાપ્ત કિયા હી નહીં હૈ, તો કહેતે હૈ ઉસકા કાર્ય હુઆ નહીં તો ઉસકે પાસ વો કારણ પરમાત્મા હોતે હુએ ભી નહીં હોને કે બરાબર હૈ. તો યે જો અપને સ્વભાવ પર દ્રષ્ટિ કેન્દ્રિત કરેગા, સ્વભાવ કો જાનેગા, તો ઉસકા કાર્ય હોગા, ઓર જો ઉસકો દેખે નહીં તો ઉસકો કારણ પરમાત્મા હૈ ક્યા ઓર નહીં ક્યા, નહીં બરાબર હૈ. જૈસા માન લો આપકે પાસ અબજો રૂપિયા હૈ ઓર આપ ઉસકા ઇસ્તેમાલ હી નહીં કરતે, તો પૈસા રહેને કા ક્યા ફાયદા હૈ, ક્યોંકિ ઉસકા યુટિલાઇઝેશન નહીં હૈ ના. वैसे यहां कारण परमात्मा तो त्रिकाल मौजूद है, लेकिन उसके तरफ देखने से, उसमें केंद्रित होने की बजाय ये पर्याय पर्याय में रखड़ रहा है, तो उसके वो होता हुआ भी नहीं है जैसा है, तो उसका कोई कार्यकारी नहीं है. तो वो कारण परमात्मा है ऐसा जिसने जाना है और जो उसमें एकाग्र हुआ है उसको वो है, ये नक्की है. केवाय कारण કાર્ય થાય તો એના પાસે કારણ પરમાત્મા છે ને એનું યુટિલાઇઝેશન એને કર્યું છે. હા હા, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવે કહેલો આત્મા આવો છે, પરંતુ આત્મા આવો છે એવી માન્યતા જે કરે છે તેના માટે તે છે ને. જે આવી માન્યતા નથી કરતો તેની માન્યતામાં તો એક સમયનો પર્યાયને રાગ છે, તેથી તે માટે તો આ ત્રિકાળી કારણ પરમાત્મા છે એમ ક્યાં એવું. એ અભી જો હમને બાત કી વહી ઉન્હોને અચ્છી તરહ સે સમજાઈ. શું કહ્યું તે સમજાણું કે નહીં, અભી ફિર સે એક્સપ્લેન કરતે. આત્મવસ્તુ ત્રિકાળી ધ્રુવ છે એક વાત, પર્યાય એક સમયનો છે બીજી વાત, અને તે બે થઈને આખું તત્વ છે. પરંતુ અનાદિથી જેનો સ્વીકાર કેવળ પ્રકટ પર્યાય ઉપર છે તેને તો તેને તો કારણ પરમાત્મા છે જ ક્યાં, યાને હૈ ફિર ભી ઉસકા ઉસને ઉસકો માલુમ હી નહીં હૈ, જે અવસ્થા છે તે પ્રકટ છે, તો તે પ્રકટ અવસ્થા ઉપર જ જેને વિશ્વાસ છે, જેની દ્રષ્ટિને રૂચિ છે તેને આ કારણ પરમાત્મા છે જ ક્યાં, તેને તો આ પર્યાયનો જ સ્વીકાર છે. આહાહા, યે સમજ મેં આતા હૈ ના? નહીં તો મેં પડતે જાઉં ઓર આપ બોલો કુછ એક્સપ્લેન નહીં કર રહે. ક્યા કહા? આહાહા, એ કારણ પરમાત્મા ત્રિકાળ શાશ્વત છે, પરંતુ વર્તમાન એક સમયની અવસ્થાની રૂચિ છોડીને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિને રૂચિ જે કરે છે તેને ગોચર છે. યાને ઉસી કો હાથ લગે એસી બાત હૈ. કારણ પરમાત્મા ક્યાં ગયો? હા, તેને તે ગોચર છે. એ વાત અહીં કહે છે કે વસ્તુ જે કારણ પરમાત્મા છે તેને સમજવા માગે, અર્થાત વસ્તુને વિચારે ને તે તરફ ઢળે તો સમજણમાં આવી શકે તેમ છે. પરંતુ એક સમયની અવસ્થાની રૂચિમાં તે પૂર્ણ સામાન્ય ઢંકાઈ ગયો છે ને માત્ર વિશેષ જ તેની દ્રષ્ટિમાં રહી ગયો છે. ઝીણી વાત છે ભાઈ. ક્યા કહે રે? દેખો કે પ્રત્યેક જીવ કે પાસ ઉસકા ઉસકા આપના આપના કારણ પરમાત્મા હૈ, લેકિન ઉસકી દ્રષ્ટિ ત્રિકાલી સ્વભાવ જો કારણ પરમાત્મામાં હૈ ઉસકે ઉપર જાતી નહીં હૈ, વહ તો ઉપલબ્ધ ઉપલબ્ધ જો પ્રાપ્ત પર્યાય હૈ ઉસ પ્રાપ્ત પર્યાય મેં રાગ મેં અન્ય પદાર્થો મેં ઉસકી રૂચિ અધિક હૈ. યે તો ઉદાહરણ બહુત બાર મેં દિયા હૈ, ફિર ભી એસા કહેતે હૈ કે હમ સમુદ્ર દેખને જાય તો જહાં નજર જહાં તક પહોંચે સમુદ્ર 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 દિખતા હૈ, ઓર હમ આંખો કે સામને એસી દો ઉંગલિયા પટ્ટી રખો એસી રખેંગે તો પૂરા સમુદ્ર ઢક જાતા હૈ. વૈસે હમારી દ્રષ્ટિ સિર્ફ પર્યાય પર હૈ, પ્રાપ્ત પર્યાય જો હૈ અપની, એક સમય કી પર્યાય મત લેના. હા, એક સમય કી પર્યાય તો ખ્યાલ મેં ભી નહીં આવે. જો અભી મેં દિનેશ હું, મેં મનુષ્ય હું, મેં સેઠ હું, મેં બુદ્ધિમાન હું, મેં ડોક્ટર હું, મેં ઇન્જિનિયર હું, જો ભી હૈ, એસી જો પ્રાપ્ત પર્યાય મેં જિસકી નજર ગઈ હૈ તો ઉસકો તો વો કારણ પરમાત્મા હોતે હુએ ભી નજર નહીં આતા. તો વહાં કહે રહે કે ઉસકી રૂચિ નહીં હૈ ના, ઉસકે કારણ પરમાત્મા કી રૂચિ નહીં, તો નહીં હોને કે લિયે ઉસકે જ્ઞાન મેં નહીં. ઓર જો જ્ઞાની હૈ ઉસને જાના હૈ કે એસા એસા કારણ પરમાત્મા, યે મેરા સ્વભાવ એસા હૈ, ઓર ઉસી મેં એકાગ્ર હો જાવે તો જ્ઞાની હો જાવે, તો ઉસકે લિયે વો ગોચર હૈ. ગોચર હૈ ને ઉસકે લિયે વો ગ્રહણ કરે, જ્ઞાન મેં આ જાવે, એસી બાત હૈ. આ તો અપૂર્વ વાત છે. અનંત કાળના જન્મ મરણ કેમ મટે, મતલબ કે 84 લાખ યુનિના અવતાર કેમ ટળે, તેની આ વાત છે. આ કઈ નાની સૂની વાત નથી, પરંતુ મોટી ને મહત્વની છે. નાની સૂની અને છોટી મોટી એસી મતલબ કિરકોળ નહીં હૈ, બહુ મહત્વ કી બાત હૈ. આહાહા, ભગવાન આત્મા એક સમયમાં એક સમયના પર્યાય વિનાની ચીજ છે. યહાં તો હંમેશા ત્રિકાલી જો આત્મ સ્વભાવ હૈ ઉસી કી બાત કહે રહે હૈ. યહાં કિસી ભી પર્યાય કો ઉસમે ઉન્હોને ઇન્ક્લુડ નહીં કિયા, ઇસલિયે બાર બાર કહેતે હૈ કે ભગવાન આત્મા એક સમયના પર્યાય વિનાની ચીજ છે. એ અખંડાનંદ અભેદ નિર્ભેદ શાશ્વત ચીજ છે, પરંતુ જે છે તેની દ્રષ્ટિ કરે ને તેને સ્વીકારે તેને માટે તે છે, અને જો તેને ન સ્વીકારે ને પર્યાયને જ સ્વીકારે તો તેને માટે તે છે એમ ક્યાં એવું. યાને ઉસકો હૈ નહીં વો એસા કહેતે. જ્ઞાની કહે છે આ છે, પરંતુ અજ્ઞાની માટે આ છે એમ યથાર્થપણે ક્યાં આવ્યું? આહા, પ્રભુ ભગવાન આત્માનું નિજ કારણ, પરમાત્માનું નિજ કારણ જીવનું સ્વરૂપ ધ્રુવ ચૈતન્ય છે. પરંતુ તે કોને માટે છે? કે જેને તેનો સ્વીકાર થયો છે તેને માટે તે છે. જેને અંદર જઈને વર્તમાન જ્ઞાનની દશામાં અવસ્થામાં તેનો સ્વીકાર કર્યો છે તેને માટે તે છે. આવી અપૂર્વ વાત છે. જો કે તેનો સ્વીકાર તો એક સમયનો પર્યાય કરે છે, પરંતુ એ પર્યાય અંદર ઢળે છે ત્યારે તેનો સ્વીકાર થાય છે, અને ત્યારે તેને માટે આ દ્રવ્ય છે એમ કહેવાય છે. નહીતર તો આ પર્યાય છે એટલો જ હું છું એમ તેની દ્રષ્ટિમાં છે. જે એક સમયની પ્રકટ દશા છે તેનો વ્યક્ત પર્યાયનો અનુભવ તો અનાદિનો છે, અર્થાત પર્યાય દ્રષ્ટિ તો અનાદિની છે. કારણ કે એક સમયની દશા સિવાયની જે આખી ચીજ છે તે તેની દ્રષ્ટિમાં આવી નથી, કોઈ દી તેની દ્રષ્ટિ કરી નથી. ટાઈમ થઈ ગયો, કાલે બીજું આગળનું લેશું.
જાવાણી કે જ્ઞાન તે સુજે લો કાલો, સોવાણી મસ્ત કણમો સદા દે દોડો.
બોલો જીનવાણી માતા કી છે. બંધ કરો.